ઇન્દ્રિયોનો સરદાર એવો જીવાત્મા કટિબદ્ધ જો ન બને તો માયા જરૂર એને લૂંટી જાય છે. માટે માયાની અંદર કદી પણ આધીન નહીં બનશો. અદ્ભુત ઉપદેશ આપ્યો છે. અરહોગણ રાજાનું જીવન તરી ગયું છે. અને ભક્તજનો, ક્યારે કોની પાસેથી કેવું ઉપદેશ નીકળે કાંઈ નક્કી નથી હોતું. માટે દત્તાત્રી ભગવાન કે મેં તો 24 ગુરુ કર્યા, જ્યાંથી જે સારું લાગ્યું મેં સ્વીકારી લીધું, જ્યાંથી સારું લાગ્યું મેં સ્વીકારી લીધું. રહુગણ રાજાને ઉપદેશ આપ્યો છે. રહુગણ રાજાએ તમામ ઉપદેશને સ્વીકાર્ય કર્યો છે. રહુગણના ઉપદેશ, ભરતજીના ઉપદેશથી રહુગણનું જીવન પાવન બની ગયું છે. રહુગણને કીધું, હવે તમે જાઓ પાલખીમ બેસીને. રહુગણે બે હાથ જોડ્યા, હવે મારે ગુરુના આશ્રમમાં પાલખીમ બેસીને નથી જવું. રહુગણ મહારાજા પગે ચાલતા ચાલતા કપિલ મુનિ આશ્રમમાં ગયા છે. આ બાજુ ભૂમિ ઉપર વિચરણ કરતા કરતા ભરતજી ઘોર જંગલમાં ગયા છે. ભરતજીએ ભવાટીના વર્ણની અદ્ભુત કથા રહુગણને સંભળાવી છે. અને પછી વનની અંદર વર્ષો સુધી સાધના કરીને પરમાત્માના સ્વરૂપને પામ્યા છે. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, ગુરુદેવ આપ મને એક ઓર ભરતજી વનમાં ગયા પછી એના વંશમાં કોણ કોણ રાજાઓ થયા હતા એ કથા સાંભળવા મારી ઈચ્છા છે, આપ મને બતાવો. સુખદેવજી મહારાજ બોલ્યા છે, ભરતજીના વંશની અંદર તેનો પુત્ર સુમેત ગાદી પર આવ્યો છે, અને ક્રમશ ત્યારબાદ પરમેષ્ઠ ગાદી પર આવ્યો છે, અને ત્યારબાદ ઉદગીત ગાદી પર આવ્યો છે. એના જ વંશની અંદર નક્ત રાજા થયા છે. એ જ વંશમાં ક્રમશ ગય રાજા થયા છે, જે ભગવાનનો અવતાર કહેવાય છે. ત્યાર પછી ક્રમશ ત્વષ્ટા નામના પુત્રો થયા છે, જે ગાદી પર આવ્યા છે. અંતે છેલ્લે વિરજ નામનો રાજા ગાદી પર આવ્યો છે, જેમણે પ્રિયવતના વંશની કીર્તિ અતિશય વધારી હતી. બોલ પરીક્ષિત, હવે કઈ તને સાંભળવાની ઈચ્છા છે? પરીક્ષિત રાજાએ કીધું, ગુરુદેવ હજુ મને આ કથા સાંભળતા તૃપ્તિ થતી નથી, આગળ કથા સંભળાવો. સુખદેવજી મહારાજે પરીક્ષિતની શ્રદ્ધાને જોતાની સાથે જંબુદ્વીપના 9 ખંડોનું વર્ણન કર્યું છે, અને ત્યારબાદ ગંગાનું થતું 4 દિશામાં ગમન એનું વર્ણન કર્યું છે, અને ત્યારબાદ 7 દ્વીપના ઉપાસ્ય દેવોનું અને ત્યાંના ભક્તોનું વર્ણન કર્યું છે, અને ત્યારબાદ સૂર્યનારાયણનું રાશિઓમાં જવું અને આવવું જગતની મર્યાદાનું વર્ણન કર્યું છે, શુક્ર આદિકની ગતિનું વર્ણન કર્યું છે, શુભાશુભનું વર્ણન કર્યું છે, અને ત્યારબાદ આકાશમાં રહેલા ધ્રુવજીનું વર્ણન કર્યું છે, સપ્ત પાતાળનું વર્ણન કર્યું છે, રુદ્રોની ઉત્પત્તિનું વર્ણન કર્યું છે, શેષ નાગની ઉત્પત્તિનું વર્ણન કર્યું છે. શિવદેવજી મહારાજના મુખની વાણીને સાંભળી વળી પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ એક વાત આપ મને બતાવો. આપ એમ કહો છો, બહુ બહુ પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે જીવાત્માને મનુષ્ય દેહ મળે છે, તો મનુષ્ય દેહ મળ્યા પછી કોઈ સુખી કોઈ દુઃખી, આનું શું કારણ છે? પરમાત્માએ આવે બે પ્રકારની દ્રષ્ટિ કેમ રાખી? સમદ્રષ્ટિ પરમાત્માએ બધાને સરખું સુખ કેમ ના આવ્યું? આ મારો પ્રશ્ન, એનો જવાબ આપો. બીજો મારો એ પ્રશ્ન છે, આપે વારંવાર નરકની વાત કીધી છે, એ નરક ક્યાં આવેલું છે એ કહો. નરકના કેટલા કુંડો છે એ બતાવો, અને કેવા કર્મ કરનારને કેવા ફળની પ્રાપ્તિ થાય છે એ કથા સંભળાવો. અને ગુરુદેવ આપે મને એવું કહ્યું કે ભરતજીએ રહુગણ રાજાને ભવાટીનું વર્ણન કીધું છે એમ આપણે બોલી આપ બોલીને આગળ વધી ગયા, પરંતુ ભવાટીનું વર્ણન શું કરી બતાવું એ કથા આપે મને નથી કીધી, માટે એ કથા પણ સંભળાવો. સુખદેવજી મહારાજ બોલ્યા છે, પરીક્ષિત સાંભળ, પહેલો તારો પ્રશ્ન, જીવાત્માને સુખ દુઃખની પ્રાપ્તિ કેમ થાય છે? બધાને એક સરખી સુખ કે એક સરખું દુઃખ કેમ નથી મળતું? એનું કારણ 3 ગુણ છે. ગુણને અવલંબને કરીને જીવાત્મા જેવા જેવા કર્મો કરે છે તેવા તેવા ફળની પ્રાપ્તિ પરમાત્મા જીવાત્માને કરાવે છે. બીજો તારો પ્રશ્ન, યમપુરી ક્યાં આવેલી છે? તો દક્ષિણ દિશામાં આવેલી છે, પૃથ્વીના પડળથી નીચે આવી છે, અને પાતાળના પડળથી ઉપર વચ્ચેના ભાગમાં યમપુરી આવેલી છે. યમપુરીના કેટલા કુંડો છે? તો સાંભળ, તામિશ્ર, અંધ તામિશ્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક આદિ મોટા મોટા 28 કુંડો છે, બાકી નાના નાના તો હજારો કુંડો છે. હવે કેવા કર્મ કરનારને કેવા ફળની પ્રાપ્તિ થશે એ કથા કહું છું, તું સાંભળ. પારકા ધન સ્ત્રી અને પુત્રને હરણ કરનારને તામિશ્ર નરકની પ્રાપ્તિ થાય છે, પર સ્ત્રીની સાથે ગમન કરનારને તપ્ત કુર્મી નામના નરકની અંદર નાખવામાં આવે છે, અને સ્ત્રી જો પરદા પર પુરુષનું ગમન કરે છે, વ્યભિચાર જો કરે છે, તો લોખંડનું પૂતળું ધગધગાવી એની સાથે એને બાદ ભેળાવવામાં આવે છે, અને પુરુષ જો વિચાર કરે છે તો સ્ત્રીનું ધગધગતું પૂતળું કરીને એની સાથે એને બાદ ભેળાવવામાં આવે છે. કેવળ પોતાના કુટુંબનું જ ભરણ પોષણ જે કરે છે, કદી પણ ગરીબોનું સેવન કરતો નથી, ગરીબનું પોષણ કરતો નથી, દાન ધર્મ કદી જે કરતો નથી, એવો પુરુષ મર્યા પછી રૌરવ નામના નરકમાં જાય છે. જે પશુને રાંધીને ખાય છે એ કુંભીપાક નામના નરકમાં પડે છે. ગુરુ બ્રાહ્મણ સાધુ વેદ નિંદાનો કરનારો કાળસૂત્ર નામના નરકની અંદર પડે છે. સ્વધર્મનો ત્યાગ કરીને પાખંડનો શિકાર કરનાર જે છે એ અસિપત્ર નામના નરકની અંદર પડે છે. હિંસાનો કરનારો અંધકૂપ નામના નરકમાં પડે છે. જે લોકો એકવાર દાન આપી છે એવો સંકલ્પ કર્યા પછી જે દાન નથી આપતા એને ઊંચા પહાડ ઉપર ચડાવી અને ત્યાંથી ફેંકવામાં આવે છે, અને ત્યારબાદ અવિચી નામના નરકની અંદર નાખવામાં આવે છે. મદ્યપાન કરનારને ગરમ ગરમ શિશુ કરીને પાવામાં આવે છે. આ લોકમાં ધન આદિક મિલકતનો જે અહંભાવ રાખે છે એને સૂચિમુખ નામના નરકની અંદર નાખવામાં આવે છે. આવી રીતે પરીક્ષિત તારા ચોથા પ્રશ્નનો જવાબ છે. સાંભળવા તારો પાંચમો પ્રશ્ન હતો કે આપ મને ભવાટીનું વર્ણન કરી બતાવો, તો સાંભળ એનું હું તને વર્ણન કરી બતાવું. પરીક્ષિત, મૃત્યુલોકની અંદર જેને જન્મને ધારણ કર્યો છે એ આત્મા બહુ બળભાગી છે. સ્વર્ગના દેવતાઓ પણ એમ કહે છે, અહો અમેશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સિદુતમ સ્વયં હરિ. આ મૃત્યુલોકના માનવી એવા કયા પુણ્ય કર્યા હશે કે જેને કારણે પરમાત્મા એને મનુષ્ય દેહ આપ્યો છે મૃત્યુલોકની અંદર? શું એના એટલા મોટા પુણ્ય હશે? એ તો પરમાત્માએ કૃપા દ્રષ્ટિ કરી હશે. અમારા કઈ પુણ્ય રહ્યા હોય તો હે ભગવાન અમને મૃત્યુલોકની અંદર જન્મ આવજો. આવું આ મૃત્યુલોક મહાન છે, મનુષ્ય દેહ આટલો બધો મહાન છે, એ મૃત્યુલોક એ સહિત તને ભવાટીનું વર્ણન કરી બતાવું. સાંભળ, મનુષ્ય દેહની સાથે સાથે દુર્લભતા બતાવું. 14 લોકનું બ્રહ્માંડ છે આ મૃત્યુલોક. આની નીચે અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ અને પાતાળ એમ 7 લોક નીચે છે. આના ઉપર ભુવરલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, મહરલોક અને સત્યલોક એમ 6 લોક ઉપર છે. ટોટલ મળે 14 લોક થાય છે. એમાં મૃત્યુલોક જે છે એમાં 7 દીપ છે. જંબુદીપ, પ્લેક્ષદીપ, શાલમલીદીપ, કુશદીપ, કૌચદીપ, શાકદીપ, પુષ્કરદીપ અને જંબુદીપ. આ 7 દીપો આવેલા છે. જંબુદીપની અંદર 9 ખંડ છે. 9 ખંડની અંદર ભારત એક ખંડ છે. ભારત ખંડની અંદર 25.5 દેશો છે, જેમાંથી 13 અનાર્ય છે, 12.5 આર્ય છે. આર્ય દેશની અંદર ભજન થાય છે, અનાર્ય દેશની અંદર ભજન થતું નથી. અને પરીક્ષિત સાંભળ, આવો ટૂંકો એવો દેશ એની અંદર જે જન્મને ધારણ કરે છે એને માટે દેવતાઓ ધન્યવાદ ઉચ્ચારે છે, પણ આવો મનુષ્ય દેહ મળ્યા પછી જે ભગવાનનું ભજન નથી કરતો એને ધિકારે પણ છે. એકવાર મનુષ્ય દેહ પડી જાય અને જો ભજન ન કર્યું હોય તો ફરી વાર ક્યારે મળે છે? તો પરીક્ષિત સાંભળ, વિરાટ નારાયણના એક દિવસમાં ભક્તજનો સમજવા પ્રયાસ કરજો, બહુ સમજ્યા જેવી કથા છે. અદ્ભુત કથાને બતાવતા સુખદેવજી મહારાજ એવું બોલ્યા છે કે વિરાટ નારાયણના એક દિવસમાં 4 અબજ અને 32 કરોડ વર્ષ વ્યતીત થઈ જાય છે. વિરાટ નારાયણની સવારથી સાંજ જ્યાં થાય તે 1000 ચોકડી વીતે છે. એક ચોકડીમાં 1 સતયુગ, 1 ત્રેતાયુગ, 1 દ્વાપર, 1 કલી વીતી જાય છે. એક દિવસ થાય છે એવા 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ થાય છે. એવા 100 વર્ષ સુધી વિરાટ એક વિરાટ નારાયણ દેહ રાખે છે. એવા 3.5 કરોડ વિરાટ નારાયણ જ્યારે મરે છે ત્યારે ફરીવાર મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે જીવાત્માને, અને મૃત્યુલોકની અંદર આવીને ભગવાનનું ભજન કરી શકે. એકવાર જો મનુષ્ય દેહ ગુમાવ્યો તો ફરીવાર પ્રાપ્ત કરવામાં આટલો વિલંબ લાગે છે એનો આંકડો બતાવ્યો. એકવાર મનુષ્ય દેહ પડી જાય ફરીવાર ક્યારે પ્રાપ્ત થાય? તો કે 1 ખંડ 86 રતન 8 શંખ અને 4 પ્રાર્ધ વર્ષ જ્યારે વીતે ત્યારે ફરીવાર મનુષ્ય દેહ મળે. તમને જો કે આમ બહુ આંકડો મોટો નહીં લાગ્યો, એની 4 જ આંકડા બોલાણા, 1 ખંડ 86 રતન 8 શંખ અને 4 પ્રાર્ધ વર્ષ વીતે તે ફરીવાર માણસ બની જાય. લો આપણે આમ જરાક વિચાર કરજો, ગણતરી કરજો તો ભગવાન ભજવાની ઈચ્છા થાય.
એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, દસ અબજ, ખર્વ, નિખર્વ, મહાપદ્મ, જલંધ્ય, અંત્ય, પ્રાર્થ, દસ પ્રાર્થ, શંખ, દસ શંખ, રતન, દસ રતન અને ખંડ. એ એક ખંડ, શાંસી રતન, આઠ શંખ અને ચાર પ્રાર્ધ વર્ષ જયારે વીતે ત્યારે ફરી વાર આપણે સુરત ની અંદર પધરાજી લો, ફરી વાર આપણે પધરામણી થાય. એક વાર ભગવાન નો ભજન દેહ પડી ગયો, ફરી વાર મનુષ્ય દેહ પ્રાપ્ત કરતા આટલા વર્ષ થશે. માટે ભગવાન ભજવો તો ભગવાન ભજો, અને ગુટકા ખાધે રાખો તો ગુટકા ખાધે રાખો, બીડી સુહે બીડી સુહે રાખો, માવો ખાવો તો માવો ખાધે રાખો. સમજો ભલા થાય, આપણે આ વખતે વ્યસનમાં ડૂબવા માટે નથી આવ્યા, આ વખતે આપણે ફેલ કરવા માટે નથી આવ્યા, આ વખતે આપણે આપણા આત્માનું સેય કરવા માટે આવ્યા છીએ, મુક્તિ મેળવવા માટે આવ્યા છીએ. આ વખતે આપણે અક્ષરધામની વિજા પ્રાપ્ત કરવા માટે આ પ્લેટફોર્મ પર આવ્યા છીએ, અક્ષરધામની વિજા પ્રાપ્ત કરવા માટે. અમેરિકાની વિઝા લેવા માટે જાય અને પછી એ પ્લેટફોર્મનો ત્યાગ કરી અને પાણી પકોડી ખાવા વયો જાય અને ઓફિસ બંધ થઈ જાય, એ કેવો મૂર્ખ કહેવાય? મનુષ્ય દેહની પ્રાપ્તિ થયા પછી અક્ષરધામની વિઝા જે નથી પ્રાપ્ત કરતો અને બીજા વિષયની અંદર જે ડૂબી જાય છે, પાણી પકોડી ખાવા ગયો, એમાં ઓફિસ બંધ થઈ ગઈ, સમજી રાખો. ડાહ્ય પુરુષ સાવધાન બને. ત્યારબાદ સુખદેવજી મહારાજે વર્ણાશ્રમ ધર્મની આગળ ભાગવત ધર્મને બહુ મહાન બતાવ્યા છે. વર્ણાશ્રમ ધર્મની પ્રાપ્તિ સ્વર્ગાધિક છે, ભાગવત ધર્મની પ્રાપ્તિ પરમાત્માનું ધામ છે એ બતાવીને પંચમ સ્કંદની કથાને પૂર્ણ કરી છઠ્ઠા સ્કંદનો પ્રારંભ કર્યો છે. છઠ્ઠા સ્કંદની અંદર પરીક્ષિત એક પ્રશ્ન કર્યો, ગુરુદેવ યમપુરીનું વર્ણન સાંભળતા મને બહુ દુઃખ થયું છે, આ યમપુરીના દુઃખમાંથી મુક્ત થવા એવો કોઈ ઉપાય ખરો? સુખદેવજી મહારાજ બોલ્યા, હા પરીક્ષિત, જો જીવાત્મા પાપ ન કરે તો યમપુરી ન મળે, પણ ગુરુદેવ આ પાપ ન થાય એનો કઈ ઉપાય ખરો? હા, પાપનું પ્રાયશ્ચિત કરી નાખે તો પછી એ જીવાત્માની જરૂર મુક્તિ થાય. પરીક્ષિતે બહુ અદભુત પ્રશ્ન પૂછ્યો, ગુરુદેવ પાપનું પ્રાયશ્ચિત તો કરીએ છીએ, પરંતુ એકવાર પ્રાયશ્ચિત કર્યા પછી ફરીવાર એ પાપ કરવાની વૃત્તિ જાગે છે, ફરીવાર પાછું પાપ થાય છે, તો એનું કેમ કરવું? એના નિવારણનો કોઈ ઉપાય હોય તો મને બતાવો. અને એ વખતે સુખદેવજી મહારાજ બોલ્યા છે, પરીક્ષિત પરમાત્માના નામની એટલી તાકાત છે, જીવાત્મા સતત જો પરમાત્માના નામનું રટણ કરવા માંડે છે તો એની બુદ્ધિની અંદર પાપ કરવાની વૃત્તિ છે, વૃત્તિ જ નષ્ટ થઈ જાય છે, પછી જીવાત્મા પાપ જ નથી કરતો. અદભુત વાત બતાવી નામનો મહિમા. ગમે તે પાપની વૃત્તિ હોય પરંતુ અખંડ પરમાત્માના નામનું જો ભજન કોઈ કરે તો એના હૃદયની અંદરથી પાપની વૃત્તિ જ ટળી જાય, વૃત્તિ જ ટળી જાય, બીજો જ બળી જાય પાપનું, તો પાપ કરે ક્યાંથી? જ્યાં સુધી ભજન ની જીવાત્મા આદરે ત્યાં સુધી પાપ કરીને પ્રાયશ્ચિત કરશે, વળી પાપ કરશે, વળી પ્રાયશ્ચિત કરશે, એમ કરતા કરતા પ્રાયશ્ચિત કરતા જીવાત્મા થાકી જશે, હરેરી જશે, મોક્ષનો માર્ગ થકી પડી જશે. એના કરતા બેટર પરમાત્માના નામનું ભજનની ધબધબાટી બોલાવશે, પાપ કરેલ વૃત્તિ જ ટળી જશે, એને પ્રાયશ્ચિતનો કોઈ સવાલ નહીં રહે. પરમાત્માની મોટપનો વિચાર કરીને પરીક્ષિત જો નામ રટણ કરે તો, એક શરત મૂકી દીધી વચ્ચે, પરમાત્માનો મહિમાનો વિચાર કરીને જો નામ રટે તો, ખાલી નામે નહીં, ખાલી નામ તો પોપટ સતત રામ 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 જપે રાખે એમેય મુક્તિ નથી, પરમાત્માના નામનો મહિમાનો વિચાર કરીને રટે તો. અને ભક્તજનો, પરમાત્માના મહિમાનો આપણે વિચાર નથી કરતા, વિચારીને તો ભગવાનની મહાનતા આપણને ઓળખાય. સાયન્સ ભલે ગમે તેટલું આગળ ગયું પરંતુ પરમાત્માની સામર્થ્ય પરમાત્માના મહિમાને માપી શકે તેમ નથી. આમ તમે થોડોક વિચાર કરો, સાયન્સ આટલું બધું આગળ ગયા પછી પણ પરમાત્માએ જે ઘી બનાવ્યું એ ઘી આજ સુધી સાયન્સ નથી બનાવી શક્યું. એવમ અમેરિકા જેવો દેશ પણ આજ સુધી ઘીનું સંશોધન નથી કરી શક્યું. કહો, કર્યું ડાલડા? કહો, ઠાકોરજીએ જે ઘીનું સંશોધન કર્યું એ અમેરિકા જેવો દેશ પણ નથી કરી શક્યો. ઠાકોરજીએ ઘીનું સંશોધન કર્યું, માંદો માણસે ઘી જો ખાય તો સાજો થઈ જાય. ઠાકોરજીએ સંશોધન જે ઘીનું કર્યું, માંદો માણસ ખાય તો હાજો થઈ જાય. અને સાયન્સે જે ઘીનું સંશોધન કર્યું, હાજો માણસ ખાય તો માંદો થાય. તો ઇતના ફરક હે દોનો મે. આટલું સાયન્સ આગળ વધ્યા પછી પણ પરમાત્મા છે નું અસ્તિત્વ તમને બતાવું છું. ઘણા એમ કે પરમાત્મા જેવું કોઈ તત્વ નથી, કેમ બની શકે? આટલું સાયન્સ આગળ વધ્યા પછી પણ આજ હજુ દૂધ નથી સર્જી શક્યું. પરમાત્માએ જે દૂધનું સર્જન કર્યું એ દૂધ સર્જી નથી શક્યું. અને દૂધને સર્જન ક્યાં કર્યું? દૂધનું સર્જન આ સાયન્સ જે જે સંશોધન કરે ને એનું કાચું મટીરિયલ હોય અને મટીરિયલ તમને દેખાડે કે આમાંથી આ વસ્તુ બની શકે. જ્યારે પરમાત્માએ જે મટીરિયલમાંથી દૂધ પેદા કર્યું છે કલ્પના ન કરી શકાય. કલ્પના ગાયો ને ભેંસો એ કુવળ ખાય, એ ઘાસ ખાય, એ રસકો ખાય. સાયન્સની લેબોરેટરીમાં રસકાને મોકલી દે, લો દૂધનું ટીપું દેખાય તંદર, એ ગાયો ખાય, એમાંથી દૂધ થાય. એ રસકો, રસકો તો થોડો લીલો દેખાય, કુવળ હાવ સૂકું હોય, કહો લેબોરેટરી મૂકજો, લો એમાં ક્યાંય લોહી દેખાય છે? પરમાત્માએ કુવળમાંથી લોહીનું સર્જન કરે. ઘઉંની રોટલી જમો છો ક્યાંય લોહીનો આમ ધાગો દેખાય છે? એ જમાય, એમાંથી લોહીનું સર્જન થાય. એ કોની ફેક્ટરીમાં થાય છે? કોની? પરમાત્માની ફેક્ટરીમાં. હમણાં મને એક દાડો વિચાર આવતો હતો, પરમાત્માની મહાનતા. આહા, ઘાસમાંથી લોહી બને, ઘાસમાંથી દૂધ બને, કુવળમાંથી લોહી બને, કુવળમાંથી દૂધ બને, અન્નમાંથી લોહી બને, અન્નમાંથી દૂધ બને, એ તો સમજી શકાય. પણ કાદવમાંથી પરમાત્મા લોહી બનાવે અને કાદવમાંથી દૂધ બનાવે, કલ્પના તો કરો. ભૂંડનો ખોરાક શું? ભૂંડ ખાય શું? કાદવ ખાય. કલ્પના કરો, ભૂંડ કાદવ ખાય અને એમાંથી લોહી બને, ભૂંડ કાદવ ખાય એમાંથી દૂધ બને. એ ભગવાનનું ભગવાનપણું છે. ભગવાનની અંદર જો આ સામર્થ્ય ન હોત તો આજનું સાયન્સ સ્વીકારત નહીં કે ભગવાન જેવું કોઈ તત્વ છે. આ સારા સારા સાયન્ટિસ્ટોને પણ સ્વીકારવું પડ્યું છે ભગવાન જેવું કોઈ તત્વ છે. બહુ પ્રસિદ્ધ કથા ડોક્ટર ન્યૂટનની. એક દાડો ડોક્ટર ન્યૂટન આદિ બધા બેઠેલા મોટા મોટા વૈજ્ઞાનિકો, એમાં સહજ વાત નીકળી કે આ પૃથ્વીની અંદર જે કાંઈ બધું ચાલી રહ્યું છે કેમ ચાલતું છે? બધા કહે તો ચાલે રાખે ઓટોમેટિક્સ. ડોક્ટર ન્યૂટન કે ઓટોમેટિક્સ ન ચાલે, આનો ચલાવનાર કોઈક છે જેને ભગવાન કહેવાય છે. એટલા બધા કે ના ભાઈ એ તો ચાલતો એમ ચાલે રાખે. ઘણી ચર્ચા આગળ વધી ગઈ. ન્યૂટને મનમાં વિચાર કર્યો આ લોકોને આજ હા નહીં પડે, અને આજે જો અમને ચર્ચા ચાલુ રાખશું તો આ વાદ વિવાદમાં પરણમી જશે. એટલે એને કીધું કે આઠ દાડા પછી આપણે ક્યારેક વિચારશું. અને પેલા બધા લોકો જયારે જતા રહ્યા પછી ન્યૂટને એક સુંદર પૃથ્વીનો ગોળો બનાવ્યો, સ્કેલ માપથી એમાં સાગરો બતાવ્યા, નદીઓ બતાવી, બધું સરસ રીતે બતાવ્યું. આઠ દાડા પછી પોતાની ઘેરે પાલટી રાખી, બધા વૈજ્ઞાનિકોને તેડાવ્યા અને મોટો ઓરડો એની અંદર એક વચ્ચે મેજ રાખ્યું, મેજ ઉપર પેલો પૃથ્વીનો ગોળો મૂક્યો. દરવાજાની અંદર પ્રવેશ કરેલો સીધો પેલો પૃથ્વીનો ગોળો દેખાય. પૃથ્વીનો ગોળો જોતાની સાથે પેલા વૈજ્ઞાનિકો બુદ્ધિશાળી, એટલે પૃથ્વીના ગોળામાં જોવામાં રસભસ બની જાય. આહા, શું સરસ બનાવ્યો છે, શું સ્કેલ માપ આમાં લીધા છે. બધાએ જોઈ જોઈને પછી જમતા જમતા ન્યૂટનને પ્રશ્ન કર્યો, ડોક્ટર ન્યૂટન અદભુત ગોળો બનાવ્યો છે, કોણે બનાવ્યો? ડોક્ટર ન્યૂટન અદભુત જવાબ આપ્યો છે, ઇટ્સ ઓટોમેટિક્સ. પણ ઓટોમેટિક બની ગયો કે પહેલા કેવા મૂર્ખામી ઘરોમાં કઈ ઓટોમેટિક્સ બનતા હશે? ન્યૂટન કહે છે કે ના, બિલકુલ ઓટોમેટિક બની ગયો. પેલા કે પણ ન બને, અને એવી જીદમાં વાત વધી ગઈ. ન્યૂટન કે ઓટોમેટિક બન્યો, પેલા કે ન બને. અને ત્યારે ન્યૂટન એવું બોલ્યા છે કે હું પણ તમને એ સમજાવવા માંગુ છું, આ નાનો એ પૃથ્વીનો ગોળો જો ઓટોમેટિક્સ ન બનતો હોય, એનો કોઈ બનાવનારો હોય, તો 50 કોટી યોજન વિસ્તાર વાળો આ પૃથ્વીનો ગોળો ઓટોમેટિક્સ ક્યાંથી બન્યો હોય? આ ગોળાનો બનાવનારો કોઈક જો હોય તો પૃથ્વી રૂપી ગોળાનો બનાવનારો કોઈક હોય જ, અને જે બનાવનારો છે એ જ ભગવાન છે. અને ત્યારે પેલા વિજ્ઞાનિકોને સ્વીકારવું પડ્યું છે કે ભગવાન જેવું કોઈ તત્વ છે. ભગવાન જો ન હોય તો પૃથ્વીનું અસ્તિત્વ જ ન હોય. સુખદેવજી મહારાજે કીધું છે, પરમાત્માનું નામ રટન મહિમા સમજી જ્યારે કરવામાં આવે છે જીવાત્માની મુક્તિ થાય છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, એવી કોઈ ઘટના ઘટી પાપી આત્માનું કલ્યાણ થયું હોય? સુખદેવજી મહારાજ બોલ્યા છે, હા, સાંભળો, પૂર્વે કાન્ય કુબજા નામના નગરમાં અજામેલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. પવિત્ર હતો, ધર્મવાન હતો, પરંતુ એક વેશ્યા નારીને કામી પુરુષની સાથે ક્રીડા કરતા જોતાની સાથેની બુદ્ધિ બગડી છે. એને જ્યારે જોઈ છે ત્યારે પ્રથમ એની આંખ બગડી, અને આંખ બગડતાની સાથે મન બગડ્યું, મન બગડતા વિચાર બગડ્યા, વિચાર બગડતા ક્રિયા બગડી છે. મનમાં એમ થયું, વેશ્યાને મારી ઘેરે લાવો, પોતાના માતા પિતાને પત્નીને મારીને કાઢી મૂક્યા છે અને વેશ્યાને ઘેરે લાવ્યો છે. અતિ અધર્મના કાર્યો કર્યા છે, દારૂ પીતો થયો, માંસ ખાતો થયો, વિચાર કરતો થયો, પરંતુ પ્રથમ ભગવાનનો ભક્ત છે એટલે પરમાત્માએ સનકાદિકોને મોકલીને એના પુત્રનું નામ નારાયણ રખાવ્યું છે. એ અજામેલનો અંત સમય જ્યારે આવ્યો છે, અંત સમય જ્યારે આવ્યો, યમના દૂતો તેડવા આવ્યા. યમના દૂતોને જોતાની સાથે ભયભીત બનેલા અજામેલના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, ધાજે નારાયણ. અને આટલા શબ્દ સાંભળતાની સાથે જ વૈકુંઠમાંથી ભગવાનના પાર્ષદો હાજર થઈ ગયા છે. ભગવાનના પાર્ષદોને જોતાની સાથે યમદૂતના તમામ પાર્ષદો ભાગી ગયા છે. અજામેલનો અજામેલને યમ પાસ થકી મુકાયો છે અને અજામેલનો ઉદ્ધાર કર્યો છે. ત્યારબાદ 12 વર્ષ સુધી ગંગાને કિનારે પરમાત્માની આરાધના કરી અજામેલ પરમાત્માના ધામને પામ્યો છે. કેવળ એક નારાયણનું નામ અજાણતા લીધું, પુત્રને યાદ કરીને અંત સમય લીધો, તો પણ અજામેલનો ઉદ્ધાર થયો છે. પરમાત્માના નામની આ તાકાત છે પરીક્ષિત. આમ નામ રટવા માત્રથી જીવાત્માના તમામ પાપો બળી જાય છે. માટે સુખમાં ને દુઃખમાં સતત પરમાત્માનું નામ રટતા રહો. આ દુનિયાને કોઈ એવું દુઃખ નથી પરમાત્માના નામ રૂપી રટનથી ઔષધિથી નષ્ટ ન થાય, તમામ દુઃખો નષ્ટ થઈ જશે. શ્રી સ્વામી નારાયણ નામ જે હો, શ્રી સ્વામી નારાયણ નામ જે હો, જે સ્વામી નારાયણ નામ જે હો, જે સ્વામી નારાયણ નામ લેશે, 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 તેના બધા પાત કઈ બાળી દેશે, તેના બધા પાત તેના બધા પાત કઈ બાળી દેશે, તેના બધા પાત બાળી દેશે. ના મય માયરા શ્રુતિમાં અનેક છે, સર્વોપરી આજ ગણાય એક, સર્વોપરી.
ખુદ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, આ નામ ખુદ ભગવાન સ્વામિનારાયણ આપ્યું છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાપ કબાળ દેશે. છે નામ મારા સ્મૃતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય. આ નામ કેટલું પ્રતાપી છે, કેટલું મહાન છે, ગ્રંથકારે અદ્ભુત આગળ વાત લખી.
તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, 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 તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. જે મંત્ર જૈના મુખથી જપાય, તે મંત્ર જૈના મુખથી જપાય, તે મંત્ર જૈના મુખ મુખથી જપાય
તે મંત્ર જૈના મુખથી જપાય
તે ના થકી તો જમ નસી જાય
તે ના થકી તો જમ
તે ના થકી તો જમ નસી જાય
તે ના થકી તો જમ નસી જાય
જે સ્વામી નારાયણ નામ લેશે જે સ્વામી નારાયણ
નામ લેશે
ગ્રંથકારે બતાવ્યું આ નામને જે સતત રટશે એનાથી ભૂત પિશાચ ભાગી જશે પ્રસિદ્ધ રાણા રાજકરની કથા એક ડાંગ મારી યમદૂતોને ભગાડીને દાંત પાડી નાખ્યા હતા તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે આ નામ એટલું મહાન છે આ નામ જેના મુખથી જપાય તેના થકી તો જમ નાશી જાય જીવાત્મા માથેથી જન્મ મરણ ટળી જાય આટલું અદભુત નામ છે જે નામ લેવા માત્રથી અજામેલનો ઉદ્ધાર થયો છે અજામેલ પરમાત્માના ધામને પામ્યો છે પરમાત્માનું નામ આટલું જો પ્રતાપી હોય અજામેલ એક વાર લીધું એનો ઉદ્ધાર કર્યો હોય તો આપણે એ જ નામ અનેક વાર શા માટે ન રટીએ પ્રેમ સે રટીએ પ્રેમ સે તાલીકે
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ
આવતીકાલે પૂજ્યપાદ ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજ આપણી સભાની અંદર બરાબર 3:30 વાગે પધારવાના છે તો તમામ ભક્તજનો અવશ્યપણે એનો લાભ લેવા માટે પધારો
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ
ગાયો
ભગવાન સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ